રૂચિના બળે એને સહજ લાગશે અને સત્ય જેવું કોઈ સહેલું ન હોય. આજે માયાચારી કરવી છે, અસત્ય બોલવું છે તો કેટલા વિચાર કરવા પડશે, અને જેને સત્ય બોલવું છે એના માટે શું છે. તો અહીંયા માર્ગ કેવો છે? સરળ થાય એટલે કે તને સરળ લાગશે. બાકી માર્ગ તો કેવો છે? સરળ જ છે. પણ અંતરંગમાંથી રૂચિ જાગતા એક શું આવશે? એક વિશ્વાસ આવી જશે કે આ માર્ગને હું અવશ્ય પ્રાપ્ત કરી શકું એમ છું. અંતરંગની રૂચિમાંથી ઉપાડ આવે તો તેને માર્ગની પ્રાપ્તિનો વિશ્વાસ આવી જાય, એને કહે માર્ગ સરળ થાય. આત્મા અંદર શુદ્ધ ચૈતન્ય છે, એની અંદરની રૂચિથી ભાવના ઉઠે. ફરીથી શબ્દ શું છે? અંદરની રૂચિથી. ઉપર શબ્દ આપ્યો તો અંતરના ભાવમાંથી, ઊંડાણમાંથી, એના જ માટે અંદરની રૂચિથી. કોઈને એમ થાય અમને રૂચિ તો છે, તમે ના પાડો એમ તો નહીં, પણ રૂચિ તો છે કે નહીં? થોડી ઘણી, પણ થોડી છે કે નહીં રૂચિ? ફરીથી રૂચિ કોને કહેવાય? રૂચિ હોય અને કાર્યની સિદ્ધિ ન થાય એવું ન માનો. રૂચિ છે અને કાર્ય થતું નથી. આપણે માનીએ મને રૂચિ છે અને કાર્ય નથી થતું, તો માની લેવું મારી રૂચિમાં ઓછપ છે. પૂજ્ય બેનસિંહના એ વચનામૃતમાં એ પ્રકારે આવે છે, કારણ ઓછું આપવું છે અને કાર્ય વધારે મેળવવું છે. જેટલું કારણ આપે એટલું કાર્ય થયા વગર રહેશે નહીં. આત્માની પ્રાપ્તિની ઈચ્છા છે, ભાવના છે, અને પ્રાપ્તિ નથી થતી, એમાં કારણ કોણ છે? મૂળ રૂચિની ઓછપ. અભાવ પણ હોઈ શકે, એની ઓછપ પણ હોઈ શકે. તે અહીંયા કહે છે અંતરંગની રૂચિથી એની, એની એટલે કોની? અંદર શુદ્ધ ચૈતન્ય છે એની ભાવના ઉઠે. ઉઠે એટલે જાગ્રત થાય, પ્રગટ થાય, અને સાથે સાથે ભાવના પછી આગળ શું છે? વસ્તુના લક્ષ્ય સહિત વાંચન વિચાર કરે. આ બધી વાત આપણે થઈ ગઈ છે. વસ્તુનું લક્ષ્ય એટલે જે મારે આત્મા પ્રાપ્ત કરવો છે એનું કોન્સ્ટન્ટ શું હોવું જોઈએ? લક્ષ્ય હોવું જોઈએ. રસ્તામાં જઈએ છીએ, માર્ગ કાપીએ છીએ, ત્યારે કોન્સ્ટન્ટ શું હોય છે? લક્ષ્ય હોય છે. કારમાં ચલાવતા હોય તો કોન્સ્ટન્ટ શું હોય છે? રસ્તા. એમ અહીંયા નિરંતર, કાલે એટલે વાત કરી લીધી, ક્યારેય પણ ધ્યેયને ચૂકવું નહીં. જેના જીવનમાં ધ્યેય ચૂકાય છે એને સાધના થતી નથી, કારણ કે સાધના ધ્યેયના અવલંબે થતી હોય. અને ધ્યેય જો એના લક્ષ્યમાંથી છૂટી ગયું, એની રૂચિમાંથી, તો એ સાધના જ નહીં રહે. તો એ વસ્તુને લક્ષ્ય સહિત વાંચન અને વાંચન સાથે વિચાર. ફરીથી કાલ લીધું હતું, વાંચન અને વિચારમાં શું હોય છે? શું હોય છે? વાંચન સાંભળવું ને કરવું એમાં થોડીક પરાધીનતા છે, અને વિચારમાં સ્વાધીનપણે કામ કરવું પડે છે. વિચારમાં શું કરવું પડતું હોય છે? પોતાને સ્વાધીન. ઓલામાં તો શું છે? બીજાની થોડી પરાધીનતા હોય. એ પણ સાચી છે કે વિચાર પહેલા વાંચન હોઈ શકે છે, હોય જ છે. જેને બીજી ભાષામાં શું કહીએ? વાંચન એ વિચારનો ખોરાક છે. જેમ ગાય ભેંસો પહેલા શું કહે, પહેલા હોતે ને ગાય ભાદી, વો પહેલા ક્યાં કરતે થે? પહેલે બહુ ખા લેતે હૈ, ફિર ઉસકો ક્યા કરતે? બુધ ચબાતે એસે કરતે. ગુજરાતીમાં આપણે એને શું કહીએ? વાગોળે છે. પણ જો કઈ ખાધું જ નહીં હોય, ખાલી પેટ હશે તો વાગોળશે શેનું? એમ ક્યારે પણ આ પેલું ઘણાને એમ, અને ઘણાને તો એમ થાય ને, ઘણા વર્ષોથી આપણે હવે સાંભળ્યું, હવે શું કરવાનું? પ્રેક્ટિકલ ને, પ્રેક્ટિકલ કરવાનું. જો કોઈને આવો એકાંત અભિપ્રાય હોય તો વિચારી લેવું, ગણધર દેવ ક્યારેય તીર્થંકરની વાણી સાંભળવા જતા હોતા નહીં, નહીં જતા ને? શું કામ? હવે એમને તો બધું ખબર છે, બધું. ઉનકો 12 અંક જ્ઞાન હો ગયે, ઉસે અધિક કોઈ सूर्य स्नान होने वाला नहीं छद्मास को, तो नहीं जाते होंगे ना? जाते हैं क्यों? क्या वृद्धि होने वाली है? अरे गणधर देव जेवा पण एमनी तीर्थंकरनी वाणी न जाए तो वाणी ज खरी नहीं। अत एमने नहीं लगता ने आपड़ी जेवाने थोड़ुक आवड़ी गयो ने के मैं घणो सांभळ्यु। जीवन में क्यारे पण बीजी दूर नी वात करिए, गुरुदेव सी ए ना हवे बधु बहुज कर्यु, हवे मारे प्रवचन नहीं नथी करवू, एवं बधु कर्यु तो के स्वाध्याय जीवन में चालू ज हतो बधो। एक ज्ञाननी समझण ए पण एक प्रेक्टिकल छे। आपणे खाली शब्दों ने ग्रहण करीने अटकाईए आपणो दोष छे। जेटली जेटली ज्ञान में समझण थाय, स्पष्टता थाय, श्रद्धा की दृढ़ता थाय छे, एज मोटू प्रेक्टिकल छे। अने बार मां भणवा मां जो विचार करिए, थियरी भेणा वगर सीधा लेबोरेटरी में गया था ने, केमिस्ट्री में हो, केमिस्ट्री में के रीते थियरी भेणा वगर सीधा प्रेक्टिकल में गया, केम नता गया? केम नता गया? हजी थियरी तो आवड़ती नहीं, प्रेक्टिकल क्या थी थवानी? एम हजी बधुज ज्ञान ना बधा पड़का श्रद्धा नी दृढ़ता हजी थई न होय अने मारे करूज। अरे ध्यान ध्यान घण ध्यान छे, ध्यान ने शिबिर में जावू जोईए ने? ध्यान सेनो भेद हशे? चारित्रनो भेद छे। हजी श्रद्धा ज्ञान ना ठेकाणा गुजराती में कहीए एने नथी अने ध्यान में जावू छे। तो जीवन में पहलू एटला माटे गुरुदेव शू वात ले छे, पहलू शू होय छे? वांचन अने विचार करे तो मार्ग मळे। अने घणा ने एम थतो गुरुदेव क्यारे कीधु ना हवे तो बहु सांभळी लीधु, हवे ध्यान करता रहेजो, काल थी ने शु कर्युं छे? फरी फरी ने पोतानी मति कल्पना थी क्यांय आगळ न वधवुं। ज्ञानी गुरु ने शिकायरा छे ते एमनी वाणी प्रमाणे प्रयास करजे। पोताने मने गमे मने फावे, एक प्रवचन में छे गुरुदेव, मने आम लागे छे एम करीने स्वच्छताए न जाओ। जे रीते जिनवाणी में कहू, आचार्य कहू, ज्ञानीओ जे रीते विधि देखाड़े छे ए प्रमाणे करजे। मने आवु गमे छे, मने लागे छे। मने एटले शू? अज्ञानतामां तने लागे एवं ज करवू छे के जे ज्ञानीओ ज्ञानमय साचो मार्ग देखाड़े ए करवू छे आपणे। अहीं वांचन अने विचार करे तो फरीथी वांचन अने साथे विचार, चिंतन, मनन ए बधानो शुं होय? पोतानी एकलानी मेहनत छे। तो एटला माटे घणीवार अघरू लागतो होय छे, उपयोग पण टकतो नथी। अरे एक कलाकना श्रवणमां पण उपयोग टकतो नथी, चिंतनमां तो क्यांथी टकशे? तो अहीं वांचन विचार એ કરે તો માર્ગ મળે। પછી મોક્ષમાર્ગ પ્રકાશકની વાત આવી ગઈ હતી, શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકમાં આવે છે કે વાંચન સાચું હોય, વાંચન સાચું એટલે શબ્દો તો જીનવાણીના જ વાપરતો હોય પણ અંદર અભિપ્રાયમાં શું છે? પ્રયોજન કંઈક બીજું છે, કંઈક બહારથી, બહારમાં ખ્યાતિ લેવી છે, માન લેવી છે, જગતમાં પ્રસિદ્ધિ મારી થાય, લોકો ઓળખે, અને એ દ્વારા બીજો કોઈ પણ સામાજિકમાં કે આર્થિકપણે કે કોઈ હોય તો એ વિપરીતતા છે। સાચું હોય છતાં જે માન અને પૂજા માટે વાંચે છે તો તેનું જ્ઞાન શું છે? ખોટું, વિપરીત છે। ફરીથી પ્રયોજનની વિપરીતતા છે તો એ બધી વિપરીતતા જ છે। તો અહીંયા એ જ્ઞાન ખોટું છે। તેનો હેતુ, હેતુ એટલે એનું પ્રયોજન, એ જગતને રાજી રાખવાનો, તે પોતાની વિશેષતા મોટપ પોષવાનો હોય। શું છે? પોતાનું શાસ્ત્રનો અભ્યાસ કરે, બીજાને સમજાવે, પણ પ્રયોજન શું હોય છે? કે જગતને રાજી રાખવાનો, અને બીજું સાથે પોતાનું વિશેષતા એટલે મોટપ, બીજાથી અધિક, મને બહુ સમજાવતા આવડે, કહેતા આવડે છે, એવો જો પોષવાનો હોય તો તેનું બધું શબ્દ શું વાપરો છે? ના તો વાંચન આદિ છે, બાકી પૂજા આદિમાં પણ, ક કરાવતા હોય, યાત્રા કરાવને અંદરમાં સાથે પોતાનું શું હોય, માન પોષવાનો ને પ્રકાર છે, તો તેનું બધું વાંચવું અને વિચારવું કેવું છે, અજ્ઞાન. એક આના ઉપરથી એક શું નક્કી કરી લેવું, ફરીથી જગતમાં પ્રયોજનમાં માન સન્માન રાખવું છે કે મારું પ્રયોજન હેતુ આત્મહિત છે. જેવી રીતે દીવાદાંડી, દીવાદાંડી સમજ પડે શું કહેવાય, એને લેમ્પ પોસ્ટ હોતા ને, શું કહેવાય ને ઇંગ્લિશમાં, લાઇટ હાઉસ, શું કે લાઇટ હાઉસ કે ને, જૈસે લાઇટ હાઉસ હોતા ને, કે વહાં ઉસકી ક્યો આવશ્યકતા રહેતી હૈ, લાઇટ હાઉસ ક્યો હોતી હૈ, કે જો સમુદ્ર મેં કહે દૂર સે દેખતા હૈ તો ઉસકા ક્યા કિનારા વહાં હૈ, મુજે વહાં પહોંચના હૈ. એસે હી આત્મહિત એ આપણી દીવાદાંડી બનવી જોઈએ. મારે શું કરવું છે, મારે આત્મહિત કરવું છે, એવું એક લક્ષ્ય બાંધીને, એ સાધ્ય બાંધીને આ પ્રયત્ન કરવા જેવો છે. ક્યાંય પણ આડે અવળે અટકવા જેવું કે ફંટાવા જેવું નથી. એના માટે આ ખાસ ગુરુદેશે આપણા માટે બોલ એ લીધો છે. 45 નંબરના બોલ ઉપર આપણે આવીએ. સ્યાદવાદ એ તો સનાતન જૈન દર્શન છે, તેને જેમ છે તેમ સમજવું જોઈએ. પહેલી જ વાત લઈએ, સ્યાદવાદ ઓર અનેકાન, એક હી બાત હૈ યા દોનો મેં ફર્ક હૈ, કુછ ફર્ક હૈ સ્યાદવાદ ઓર અનેકાન મેં, ક્યા ફર્ક હૈ સ્યાદવાદ ઓર અનેકાન, એક હી બાત હૈ ને, નહીં ફર્ક હૈ, ક્યા ફર્ક હૈ, ક્યા ફર્ક હૈ સ્યાદવાદ વાણી મેં હૈ ઓર અનેકાન વસ્તુ મેં હૈ. અનેકાન સ્વરૂપ વસ્તુ હૈ ઓર અનેકાન સ્વરૂપ વસ્તુ કો સમજાને કી પદ્ધતિ કા નામ સ્યાદવાદ હૈ. સ્યાદવાદ ક્યાં હોય, પદાર્થની અંદર હોય, વસ્તુની અંદર હોય. અને એ જે અનેકાન સ્વરૂપ વસ્તુ છે એને સમજાવવા માટે શું કરવું પડે, કેમ સ્યાદવાદ કરવું પડે, કારણ કે અલગ અલગ અપેક્ષાઓ, તો એક અપેક્ષાથી એક ધર્મ સમજાવાશે. જેમ એક વ્યક્તિ છે, એ કાકા છે, મામા હોય, માસા હોય, બનાવી હોય, જે કાંઈ ઘણા પ્રકાર લઈએ, હવે એને સમજાવવા માટે શું કરવું પડશે, શું કરવું પડશે, અપેક્ષા એટલે શું, શું અપેક્ષા એટલે શું, એક જ વ્યક્તિ કાકા મામા માસા બધા બનાવી ઘણા હોય, શું કરશું, કાકા માટે ભત્રીજાની અપેક્ષા લેવી પડશે, મામા માટે ભાણેજની લેવી પડશે. તો એને ખાલી એક જ જો એનામાં ધર્મ હશે તો કોઈ અપેક્ષા ન લેવું, પણ શું થાય, વસ્તુ કેવી છે, અનેક અનેક ધર્મો એટલે કે અનેક ભાવો લઈને બેઠી છે. કઈ કઈ વસ્તુ, કયું દ્રવ્ય, દરેક જળમય, જળમાં શું હોય, હવે જળ તો સાવ ખાલી હોય, જળમાં હોય કઈ, એક બહુ કોઈ પણ એક પદાર્થને જો સ્વતંત્ર સ્વાધીન સિદ્ધ કરશું તો મિનિમમ બે ધર્મ તો સિદ્ધ થઈ જશે, સ્વથી અસ્થિ અને પરથી નાસ્તિ, તો સ્વતંત્ર સિદ્ધ કરશું. જેમ આપણું ઘર હોય એને કેવી રીતે કહેવાય, આ જ માલિક છે, બીજા કોઈ માલિક નથી, તો અસ્થિ નાસ્તિ તો આવી ગયું. અને પદાર્થ કરી કે એક છે, ગુણો અનંત છે, તો એક અને એક બે ધર્મો આવી ગયા. તો આ રીતે જઈએ દ્રવ્યથી, જેને આત્મસિદ્ધિ શું શબ્દ વાપરે છે, આત્મા દ્રવ્ય નિત્ય છે પર્યાય, કોઈ કે ના એવું ન હોય, કોઈ પદાર્થ શાશ્વત જ હોય, નિત્ય જ હોય, એમાં કાંઈ ફેરફાર ન થાય, એવું કહેતો શું ભરે અમે જ છે કે કેમ, 320 ગાથામાં શું આવે, આત્મા કેવો છે, કેવો છે આત્મા, પલટતો છે, બદલતો છે, કે નિત્ય સ્થિર ધ્રુવ છે, નિષ્ક્રિય, જયસનાચાર દે એના માટે કયો શબ્દ વાપરો, નિષ્ક્રિય છે ને, એમાં પર્યાય ન હોય ને, કાર્ય હોય હોય એમાં, તો એવું આવ્યું છે 300, એ તો સારું, એક અપેક્ષા ભૂતિ બોલી લે એટલે કામ પૂરું થઈ જાય ને. ફરીથી એ વિચારો, જો કોઈ કે પદાર્થની અંદર બદલાવની કોઈ શક્યતા જ ન હોય તો ઉપદેશ શેના માટે અપાય છે? એક સિમ્પલ કોઈને પણ ઉપદેશ જેવો છે એવો રહેવા માટે કે એમાં કંઈક ફેરફાર કરવા માટે? સ્કૂલમાં જઈએ છીએ તો શેના માટે? જેવા છીએ એવા રહેવા માટે કે કંઈક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે? વૃદ્ધિ. તો મારે દુઃખમાંથી સુખી થવું છે, અજ્ઞાનમાંથી જ્ઞાન કરવું છે, તો બદલાવ તો હોવો જ જોઈએ. અને એકાંત ખાલી જો બદલાવ હશે, અનિત્યપણું હશે, તો શું થશે? તો શું થશે? તો પાપ પોતે કરશે અને નરકમાં કોઈક બીજો જશે. કારણ કે તો એકાંત કેવો માયનો? અનિત્ય માયનો. જેમ અત્યારના પ્રતિક્રમણમાં આવ્યું હતું ને, એકાંતિક મિથ્યાત્વ. શું વ્યાખ્યા હતી? થોડું વસ્તુનું સ્વરૂપ અનેક ધર્મ વાળું હોવા છતાં, પછી આગળ સર્વથા શબ્દ બહુ જ જરૂરી છે. સર્વથા એને એક ધર્મ વાળો માનવું. પછી દ્રષ્ટાંતમાં શું હતું? આત્માને સર્વથા નિત્ય અથવા સર્વથા અનિત્ય માનવો તે. અને આવી જ વાત સમયસારમાં ક્યાંય આવે છે? બહુ પૂછ્યું છે ને બધાને. કેટલું પછી પહેલી જ શ્લોકની અંદર અમૃતચંદ્રાચાર્ય દેવે એમાં લાવી છે, એમાં જયચંદજી એના ઘણા અર્થ કરી કે પહેલો શબ્દ છે ને નમ સમય સાર, એમાં એક ભાવાય શબ્દ છે. ભાવાય એટલે પદાર્થ. એને એમાં સરસ વ્યાખ્યા લખી છે, શુદ્ધ સત્તા સ્વરૂપ વસ્તુ છે. એનો જયચંદજી અર્થ કર્યો. આનો અર્થ શું થયો કે કોઈ સર્વથા નાસ્તિકવાદીઓનો નિષેધ થયો. પછી બધામાં જ એમણે લીધું સ્વભાવ લીધો. કયો લીધો? ચિત્ત સ્વભાવ. તો આ રીતે હું આત્મા કેવો છું? ચૈતન્ય સ્વભાવમય છું. ગુણ ગુણીનો સર્વથા ભેદ નથી. ગુણ ગુણીનો ભેદ હોય કે ન હોય? ભેદ હોય. કથનચિત ભેદ હોય. તો ગુણ ક્યાંક હશે ને ગુણી દ્રવ્ય ક્યાંક હશે? ન હોય તો ભાવ અપેક્ષા ભેદ હોય. એ પોતામાં પોતામાં હોય. અરે ગુણ અને ગુણીને જો સર્વથા અભેદ માનશું તો દ્રવ્ય એક છે તો ગુણ પણ એક જ હોવો જોઈએ. અને દ્રવ્યનું નામ શું છે? જીવ છે. તો ગુણનું નામ પણ જીવ આવવું જોશે. તો ફરક શું છે? સંખ્યા ભેદ છે, નામ ભેદ છે. જીવનું લક્ષણ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર સુખ વીર્ય બધું છે. જ્ઞાનનું એક લક્ષણ જાણવું છે તો લક્ષણ ભેદ છે, અને છતાં ક્ષેત્ર એક છે. આ જૈન દર્શનની સિસ્ટમ છે. આવી વસ્તુ વ્યવસ્થા ક્યાંય બીજે સાંભળવાય નહીં મળે. હોય તો સાંભળવા મળે ને. અનેકાંત આવી વસ્તુની સ્વરૂપ આ રીતે ન હોય, સર્વથા અભેદ માનશું તો દ્રવ્ય એક ગુણ એક થઈ જશે. તો દ્રવ્ય એક હોવા છતાં ગુણો અનંત રહેલા છે. આજ આખી વસ્તુ વ્યવસ્થા આવી અનેકાંત સ્વરૂપ રહેલી છે. તો એ અહીંયા સર્વથા આત્માને કોઈ કે ગુણને ગુણી એક જ હોય તો વસ્તુ બે એક જ થઈ જાય, અથવા સર્વથા જુદા હશે તો જેટલા ગુણ એટલા નવા દ્રવ્ય થઈ જશે. તો ક્ષેત્ર અપેક્ષા એક છે અને છતાં બીજા અપેક્ષા એ અનેક રૂપે છે, ભેદ રૂપે છે. અને એ જ વાતને પ્રવચન સારમાં એક બીજા શબ્દોમાં કીધી. કઈ વાત? પ્રવચન સારમાં પૃથક પ્રદેશત્વ રૂપ ભિન્નતા નથી, અતદભાવ રૂપ અન્યત્વ છે. શું શબ્દ વાપરે છે? દ્રવ્ય અને ગુણના પૃથક પ્રદેશ છે એવી ભિન્નતા નથી, પૃથક પ્રદેશત્વ ભિન્નતા નથી. પણ છતાં કેવું છે? દ્રવ્ય તે ગુણ નહીં, ગુણ તે દ્રવ્ય નહીં, દ્રવ્ય તે પર્યાય નહીં, પર્યાય તે દ્રવ્ય નહીં. એવું અતદભાવ રૂપ અનત્વ. અતદભાવ એટલે અ એટલે નહીં, તદ એટલે તે. એ દ્રવ્ય એકાંત એક ગુણરૂપ ન થઈ જાય. એક દ્રવ્ય છે કાંઈ એકાંત એક પર્યાય જેટલું ન થઈ જાય. તો એ રીતે અતદભાવ રૂપ આટલે સુધી કોઈની તાકાત નથી, સર્વજ્ઞ સિવાય જઈ શકે. ફરીથી વાંચીએ છે ને આપણે, ક્યાં વાંચીએ છીએ એવું? हे सर्वज्ञ ना अभाव वदी सेमा वाची से सेमा छ पद मान नहीं आवत एना पछी नहीं आवत सेमा आवे छे बीजा प्रतिक्रमणनी अंदर में आवे छे पाठ चौथो करीने आवे छे ने त्रीजो के चौथो एमां हे सर्वज्ञ ना अभाववादी जो सर्वज्ञ न हो तो अतिन्द्रिय एवा पदार्थों ने कोण जाने सेमाथी लीधु छे आ बधुं आ बधो अभ्यास करे तो आपणे मासे ओ आचार्य केटली रचनाओ करीने जेने कहीए ने गुजराती में खूणे खाचरे पण क्यांय विपरीतता नर एटला खुलासा कर्या छे स्वामी कार्तिकेयना प्रेक्षामांथी ए वात आपणने लीधी छे કે સર્વજ્ઞ ન હોય તો આવી દ્રવગુણ પર્યાય અતિન્દ્રિયપણાને કોણ જાણી શકે તો એ અતદ ભાવરૂપ અન્યત્વ છે કે દ્રવ્ય એકાંતે ગુણરૂપ નહીં અને ગુણ દ્રવ્ય રૂપે નહીં તો એ રીતે અહીંયા આપણને વાત ફરીથી સાદવાદ ઉપર આપણે આવ્યા છે તો કોઈ પણ પદાર્થ કેવું હોય છે અનેકાન સ્વરૂપ જ હોય છે અનંત ધર્મોને લઈને એ બેઠું છે અને એ અનંત ધર્મોને કહેવા માટે શું જરૂર પડશે અપેક્ષા લેવી જ પડશે અને તેનું નામ જ સ્યાદવાદ સ્યાદ સ્યાદ એટલે કોઈ અપેક્ષા અને વાદ એટલે કેવું તો સ્યાદવાદ કિસમાં હે વાણીમાં વાદી શબ્દ હે ને વાદ માને ક્યાં વચન વાણી તો વાણીમાં ક્યાં હોતા હે સ્યાદવાદ ઓર પદાર્થમાં ક્યાં હે અનેકાન और जिन वाणी के लिए इसलिए आता है ना स्यादवाद तेरी निशानी धन्य धन्य वीतराग वाणी अमर तेरी जग में इसमें आता है स्यादवाद और ऐसे ही समय सार का दूसरा कलश कौन सा है अनेकांतमय मूर्ति नित्यमेव प्रकाशताम आता है ना दूसरे श्लोक में आता है ना इसमें क्या लिया अनेकांतमय मूर्ति अनेकांतमय मूर्ति आत्मा है और उसको बताने वाली जिनवाणी वही मानो अनेकांतमय अनेक अपेक्षाओं से कहती है और नित्य में प्रकाश तो माने नित्य ऐसे आत्मस्वरूप बताते रहो तो इस पर से यहाँ स्यादवाद और अनेकांत और फिर से एक अनेकांत की व्याख्या भी अमृत चंद्राचार्य देव ने लिखी है समय सारमा परिशिष्ट मा સમયસારની 415 ગાથા પૂરી થઈ ગઈ પછી પછી શું આગળ વિશિષ્ટ કયો આવે છે અમૃતચંદ્રાચાર્ય દેવે પરિશિષ્ટમાં કયો વિષય લીધો 47 શક્તિને એ બધું સેના માટે લીધું છે પણ એમાં આખું અને એટલા માટે સ્યાદવાદ વિશે વાત લીધું છે આ ખાલી અહીંયા આત્માને આખા સમયસારમાં આત્માને ક્યાં શબ્દથી ઓળખાયો જ્ઞાન જ્ઞાન જ્ઞાયક એ રીતે કરીને કોઈને એમ પછી થઈ જાય કે આત્મામાં ખાલી શું છે જ્ઞાન જ છે ને બીજું કાંઈ નથી અને તેથી એમાંથી સ્યાદવાદ માટે લઈને આખી વ્યાખ્યા લીધી છે અને એ સ્યાદવાદ દ્વારા અનેકાન સ્વરૂપ આત્માને સિદ્ધ કરવા માટે સૌથી પહેલા એ પરિશિષ્ટમાં શું લીધું 14 બોલ લીધા છે તત અતત સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી અસ્થિ પરદ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી નાસ્તિ પછી આગળ એક અનેક નિત્ય અનિત્ય એ રીતે 14 બોલ છે અને એ પ્રકારે વ્યાખ્યા કરીને એના પછી પછી શું લીધું આગળ 47 શક્તિ શું કામ લીધી તો લીધી તો શેના માટે લીધી જેમ જ્ઞાન માત્ર કીધું તો એમ આચાર્ય દેવ શું સરસ શબ્દ હોય પણ કે જ્ઞાન માત્ર ભાવની સાથે અનંત શક્તિ ઉછળે જો આખી એ જ વિષય લીધો પેલા કેટલા બોલથી લીધું 14 બોલથી અને 14 બોલ કેટલી રીતે શીખડાયું છે પેલા ચાલી ગયો ને 19 માં કેટલા વાર ચલાવ્યું બહુ ટાઈમ થઈ ગયો ને પછી ભૂલાઈ ગયો ને હવે 15મી વાર આવશે ત્યારે પહેલી તો વ્યાખ્યા કરી સામાન્ય એક એક લાઇનમાં પછી એક એક ચાર ચાર લાઇનના ફકરામાં વ્યાખ્યા કરી અને પછી એક એક માટેના કળશ કર્યા 3 વાર રિપીટ કર્યું છે કોઈ આપણે કલ્પના નથી કરી શકતા આચાર્યદેવ આપણા માટે કેટલી કરુણા કરીને આ રહે છે કોઈ પણ રીતે જીવ કલ્યાણ કરે. 2000 વર્ષ કે 1000 વર્ષ પહેલા આચાર્ય દેવને ખબર હતી, પંચમ મહારામાં જેમ જેમ આ કાળ જતો જાય છે એમ શું શું થતું જશે, શું થવાનું, રૂચિની હાનિ અને ક્ષોપસમની ઓછપ બે થવાનું હતું, ખબર હતી. કઈ આટલી જેવી નથી કે અકલંગ દેવ જેવા કે એક વાર સાંભળે કે વાંચે એટલે યાદ રહી જાય, બે હિન થવાના હતા. શું છે જોઈએ છીએ અત્યારના, રૂચિની હિનતા અને ક્ષોપસમની ઓછપ. અને એટલા માટે ફરી ફરીને આપણને એ વાત કહી, એક ન સમજો કે આત્માનો અનુભવ થતા ખાલી જ્ઞાનની પણતી ઉછળે છે એમ નથી, જ્ઞાયક ભગવાનમાં બીજા અનંતા ગુણો ભરેલા એ બધી ઉછળે છે. અને એના પછી ત્રીજો બોલ કયો લીધો, એમાં જ પરિશિષ્ટમાં ઉપાય ઉપાય, એમાં વળી શું આવ્યું, એના અનેકાન શું આવ્યું, એમાં છે ને ફિર છે. એમાં પણ એક વાત એ જ લીધી, એક જ્ઞાન માત્ર ભાવનું પ્રણમન અધૂરું છે તો ઉપાય એટલે માર્ગ છે, અને એની જ પૂર્ણતા એ ઉપાય એટલે એનું ફળ છે. એક જ જ્ઞાન ભાવનું પ્રણમન, અને કાંદ આવી ગયું બે જાતનું, અધૂરા છે તેનું નામ શું છે, ઉપાય, મોક્ષનો માર્ગ છે. અને એ જ જ્ઞાન ભાવની પૂર્ણતા થાય તો તેનું નામ શું કહેવાય, એ મોક્ષ પૂર્ણતા ઉપેય કહેવાય છે. તો આ રીતે સુંદર તો એ અહીંયા સ્યાદ વા, ચલો ફિર છે અનેકાંત. અનેકાંત એટલે શું, અનેકાંત એટલે અનેક ધર્મો આત્મામાં રહેલા છે. સિદ્ધ ભગવાન કથનચિત સુખી અને કથનચિત દુઃખી. કેમ અનેકાંતમાં કથનચિત આવે કે નહીં, આવે કે નહીં, તો એટલા માટે સિદ્ધ ભગવાન કેવા, કથનચિત સુખી, અને કથનચિત સુખી કીધા તો કથનચિત દુઃખી કેવું પડશે. હા તો સિદ્ધ ભગવાન સુખી છે ને, એક મિનિટ, સિદ્ધ ભગવાન સુખી છે કે નહીં, તો કથનચિત છે કે સર્વથા છે, સર્વથા તો ક્યાંથી આવે, અનેકાંતમાં સર્વથા ક્યાંથી આવે, અરે ભાઈ એ અસ્થિ નાસ્તી રૂપ અનેકાંત છે, કથનચિત રૂપ નહીં. ફરીથી શું છે, નિત્ય અનિત્ય બે ધર્મો છે તો કથનચિત નિત્ય અને કથનચિત અનિત્ય એમ લાગુ પડશે, પણ જો ધર્મ ન હોય તો શું હોય છે, નાસ્તી રૂપ, કે જરાય દુખી નથી અને પૂર્ણ સુખી, એવો અસ્થિ નાસ્તી રૂપ અનેકાંત લાગશે. એ બધું શીખવું પડશે. આ તો બધું અનેકાંતના નામે તો બહુ એટલું ચાલ્યું છે ને, અનેકાંત એટલે શું, બધું સાચું, બધા પોતપોતાની રીતે સાચા, ચોરી કરે એ સાચો અને સજ્જન હોય એ સાચો, એમ બે ને બે પાંચ પણ સાચા અને બે ને બે ચારેય સાચા, ટીચરે કોઈ નાપાસ નહીં કરવા. તો ભાઈ ટીચર તમારી અપેક્ષા એ 4 સાચા અને સ્ટુડન્ટની અપેક્ષા એ 5 થાય નહીં. બોજ અનેકાંતના નામે ભ્રાંતિ છે. અને બીજા શ્લોકની અંદર કલશ ટીકામાં રાજમલજીએ એક સરસ બીજી પણ વાત કરી, ગુરુદેસી આ વિષય ઘણી વાર એટલા સ્પષ્ટ કરતા હોય કે ગુરુદેસીએ શું અંદરમાંથી ગોયતું, છઠ્ઠી ભણેલા એ મહાપુરુષને આ બધું ક્યાંથી આવડી ગયું, બધું એક બહુ આશ્ચર્ય નથી લાગતું, બધા છઠ્ઠી બાયથી લૌકિક ભણતરની અપેક્ષા ક્યાંથી આ બધું ક્યાંથી, એક બહુ જ ભાવનાથી એ મહાપુરુષ આપણા માટે વિદેહથી જ્ઞાનનો ભંડાર અહીંથી લઈને આવ્યા હતા. એમને દેવામાં કઈ ખામી નથી રાખી, આપણે લેવામાં ખામી રાખી છે. દાન કેવી રીતે દેવાય, દાન કેવી રીતે દેવાય, ચપટી ભરીને કે મુઠ્ઠી ભરીને, કેવી રીતે, બે ખોબો ભરીને, ચલો ખોબો ભરીને, બરોબર છે, ચપટી નહીં મુઠ્ઠી નહીં ખોબો ભરીને. અરે ગુરુદેવસિંહે તો ભંડાર ખોલ્યા હતા, તારી તાકાત હોય એટલી લેજે, ખોબો ભરીને હજી તો દેવામાં એ હશે, તારી તાકાત હોય એટલું એ લઈને. એ બીજા શ્લોકની અંદર રાજમલજીએ લખ્યું છે, અનેકાંત એ સંશય કરનાર નથી, સંશય દૂરીકરણશીલ છે. ઘણાને અનેકાંતમાં શું લાગે, તમારામાં કઈ નક્કી જ નહીં, ઘડીક આત્માને નિત્ય પણ કહો, ઘડીક આત્માને અનિત્ય કહો, ઘણી વાર આત્માને એક કહો, ઘણી આત્માને એટલે તમારું કઈ ગુજરાતીમાં શું કહે, ઠેકાણું નથી, ઠેકાણું નહીં, વસ્તુમાં રહેલા ધર્મોથી વસ્તુને નિશ્ચિત કહેવાય. કોઈ પણ વ્યક્તિ સામે ભત્રીજો છે કે ભાણેજ અને બે અપેક્ષાથી વાત કરતા હોય, વસ્તુ એ વ્યક્તિને નિશ્ચિતપણે નક્કી કરાય છે. એ એનામાં એ વ્યક્તિમાં અનેક રિલેશનશીપ ઘણા ભરેલા છે, અને જો પૂરું વર્ણન નહીં કરો તો એ વ્યક્તિની પૂરી ઓળખાણ નહીં થાય. તો એની ખાલી એમ નથી ભત્રીજો જેને છે, એનો કોઈ ભાણેજ પણ હોય, એનો કોઈ બીજો પણ હશે. તો વસ્તુ જો એમાં બેહદતાથી ભણેલી છે, વિવિધતાથી ભરેલી છે, તેનું કથન માટે પણ તમારે વિવિધતા જોશે. અને એના માટે આ અનેકાંતને સ્યાદ વાત કોઈ અપેક્ષાથી વાત કરાતી હોય છે, અને એ ધર્મ એમાં હોવો જોઈએ તો વર્ણન થાય. કોઈને ભત્રીજો જ નથી તો કઈ અપેક્ષા એ કાકા કહેશો. અને એટલા માટે એ અનેકાંતમાં પહેલું એક ધ્યાન રાખો, વસ્તુમાં એ શું હોવો જોઈએ, ધર્મ, અને તો જ એને સ્યાદવાદ અને એને કથનચિત અપેક્ષાથી વાત કરી શકાય. અને એ રીતે વર્ણન કરશું તો જ અનેકાંત સ્વરૂપ પદાર્થની પૂરેપૂરી ઓળખાણ આપણને થશે. તો એ નિત્ય અનિત્ય એ કથનચિત, કારણ કે જુદી જુદા ધર્મો ભરેલા છે જગતની અંદર, કેમ બધું આપણે સ્વીકારીએ છીએ એમ અહીંયા પણ આખી સ્યાદવાદ અને અનેકાન. ફરીથી એને બેને વિચાર કરીએ તો શું કહેવાય, સ્યાદવાદ ઓર અનેકાન, દો કે બીચ મેં રિલેશનશીપ, એક વાચક ઓર એક વાચ્ય. વાચક કોણ હૈ, વાચક સ્યાદવાદ હૈ, ઓર વાચ્ય કોણ હૈ, અનેકાન. આવે છે કઈ વાચક વાચ્ય નિયોગ, શેમાં આવે છે, સમયસારના જયચંદજીના મંગલાચરણમાં શબ્દ બ્રહ્મ પર બ્રહ્મનો વાચક વાચ્ય નિયોગ મંગલ રૂપ પ્રસિદ્ધ હે નમો ધર્મ ધનમ. જૈસે સાકર શબ્દ હૈ વો ક્યા હૈ, વાચક, ઓર જો સફેદ પદાર્થ હૈ વો ઉસકા ક્યા હૈ, વાચ્ય. એસે સ્યાદવાદ ક્યા હૈ, વાચક, ઓર અનેકાંત સ્વરૂપ પદાર્થ વો ક્યા હૈ, ઉસકા વાચ્ય હૈ. તો અહીંયા સ્યાદવાદ ચલો શરૂઆત કરી. હવે સ્યાદવાદ એ તો સનાતન જૈન દર્શન, આવી ક્યાંય જ નહીં હોય. બીજામાં શું હોય છે, હંમેશા એક સ્વીકારી જ ન શક્યા, એનો અર્થ જ ન સમજી શક્યા, એટલે કોઈએ એકાંત માની લીધો. એકાંત કાં તો નિત્ય માની લીધો, અને કાં તો એકાંત અનિત્ય માની લીધો, પણ એ વસ્તુનું એ સ્વરૂપ નથી. અને એના માટે હજી તો ઘણા દૂર છે, સર્વ વિશુદ્ધાન અધિકારમાં બહુ જ આવશે એની ગાથાઓ. કોઈ એ રીતે સાંખ્યમતીઓ માનતા હોય છે, એના માટે એમ છે, એમ માનતા હોય અમે શું કરીએ, પ્રકૃતિ બધું આવીને આ બધું અમને કરાવે છે. આત્મા તો કેવો છે, કેવો છે, અકર્તા છે. આ બધું કર્મ આપણે કહીએ ને, કર્મ બધું જ કરાવે છે ને. આપણે દુઃખી થવું છે, નથી થવું ને, અને છતાં દુઃખી કોણ કરાવે? તો પછી કર્મ, સિમ્પલ વાત હોય. એ તો બધું એમાં વાંચી લઈએ, બોલી લઈએ છે. દુઃખી થવું છે, નથી થવું, અને દુઃખી તો થઈએ જ છીએ, થઈએ છીએ, તો કોણ કરાવે છે? કર્મ કરાવે છે. એને એને બહુ સરસ આચાર્યદેવે કર્યું છે કે તું પોતે અજ્ઞાન ભાવે કરે છે ને કરતા એના ઉપર નાખે છે તો એવું ન ચાલે. એમાં તો નિત્યત્વ અને કર્તૃત્વ. તું એમ કે આ થાય છે કેવી રીતે, તો હું એમ કે છે કે અનંત સંખ્ય પ્રદેશ છે, એમાં કાંઈ વધઘટ થઈ શકતું નથી, કાળથી તું નિત્ય છે એવી રીતે. તો એ જીનવાણીનો તારા ઉપર કોપ છે. શબ્દ શું આવશે એમાં, એકાંત બહુ એમાં આવશે. કોપ એટલે તું વિરાધના કરે જીનવાણી. જીનવાણી સ્યાદવાદ સ્વરૂપ વસ્તુને કહે છે, અને એનો પછી આખો ખુલાસો બહુ જ કરે છે. દ્રવ્ય અપેક્ષાએ આત્મા જ્ઞાન સ્વભાવે અવસ્થિત હોવા છતાં, જ્યાં સુધી અજ્ઞાન ભાવે રાગ દ્વેષનો કરતા થાય તો કરતા પણ સંમત કરવું, અને જ્યારે ભેદજ્ઞાનની આદિ થાય છે તો દ્રવ્ય સ્વભાવે પર્યાયમાં એ જ્ઞાની રાગ દ્વેષના સાક્ષાત અકર્તા થાય. એ બધી વાત આખી લઈ લીધી. અજ્ઞાન દશામાં છે ત્યાં સુધી તું પોતે અજ્ઞાન ભાવે રાગ દ્વેષ મોહ કરે છે, એ કરતા પણ શબ્દ શું વાપરો? સંમત એટલે સ્વીકાર જેતો. અને એ ક્યારે? ભેદજ્ઞાન થતા પછી એ રાગ ભાવનો જ્ઞાની કરતા નથી, પણ શબ્દ શું વાપર્યો? સાક્ષાત અકર્તા. દ્રવ્ય સ્વભાવ તો છે સદાય, પણ પર્યાયમાં એટલે સદાય અકર્તા છું એમ તું માનીશ નહીં. પ્રકૃતિ જ બધું કરાવે છે અને હું તો કાંઈ કરતો નથી એમ માનીશ નહીં. આ રીતે સ્યાદવાદ દ્વારા એ વસ્તુની ત્યાં સિદ્ધિ એ કરે છે. તો અહીંયા સ્યાદવાદ એ તો સનાતન, સનાતન એટલે ક્યારથી જ? ક્યારથી કેમ? ક્યારથી કહીને શરૂઆત તો માની લીધી, હવે હું અનાદિ કહેશું. ક્યારથી એમ કહીને તો શું શબ્દ? જેમ કે ને કે ભાઈ છેવટ સુધી, આનંદ કે પાછું કે છેવટ સુધી, પછી છેવટ કરીને તો અંત તો લાવી દીધો. એટલે ક્યારે પણ અનાદિમાં પહેલું ન કહેવું અને અનંતમાં છેલ્લું ન કહેવું. તો એ સ્યાદવાદ એ તો સનાતન અનાદિથી આ વિતરાગ માર્ગ ચાલ્યો આવે છે. અને એને તેને આવું ફરીથી સ્યાદવાદ ફરીથી શેમાં હોય? માત્ર કોનામાં હોય? જૈન દર્શનમાં જ હોય. અને જૈન દર્શન કેવું છે? અનાદિનું શાશ્વત જિનેશ્વરોએ કહેલું છે. અને તેને એટલે કે સ્યાદવાદને જેમ છે તેમ સમજવું જોઈએ. એમાં રહેલા ધર્મોને યથાર્થપણે પાછું ફરીથી આમાં પણ વિચારવા જેવું છે. પેલું આપણે શું લીધું? કે પેલા એમાં ધર્મો હોવો જોઈએ તો કથન છે, લગાડજે. ભત્રીજો હોય તો કોઈ અપેક્ષા, કાકા કહેજે, પણ ભત્રીજો જ ન હોય તો નહીં. અને બીજી રીતે કોઈ ભાણે જ છે એ આવીને કાકા કહે તો વાંધો નહીં ને? કેમ, કાકા તો છે કોક ના, તો એમાં શું છે? એક ભણ્યો છે એ આવીને કાકા કહે તો વાંધો શું છે? એમાં તો છે તો ખરું ને. આત્મા દ્રવ્ય અપેક્ષા એ અનિત્ય છે, પર્યાય અપેક્ષા એ નિત્ય છે. તમારે બે ધર્મ જોતા હતા ને, બે ધર્મ જોવે છે ને, નિત્ય ને અનિત્ય, તો સિદ્ધ તો કરી દીધા, પછી શું વાંધો છે? પહેલું, એમાં ધર્મો હોવા જોઈએ. બીજું, જે અપેક્ષા હોય એ અપેક્ષા. આ તો અનેકાનને યથાર્થપણે આપણે સમજશું. વસ્તુમાં એ ધર્મ, ચલો એક સરસ વ્યાખ્યા એમને અમૃતચંદ્રાચાર્ય દેવ પરિશિષ્ટમાં લખી છે, સ્વાધ્યાય મંદિરમાં પણ લખ્યું છે. વસ્તુમાં વસ્તુપણાની નિભજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું, તેનું નામ અનેકાન છે. વસ્તુની અંદર ધર્મ કેટલા છે? અનંત. એ અનંત ધર્મ કેવા હોઈ શકે? વિરુદ્ધ પણ હોઈ શકે, એટલા માટે પરસ્પર વિરુદ્ધ એમ ન સમજો. અને એટલા માટે એક શક્તિનું પણ નામ શું છે? 47 શક્તિમાં વિરુદ્ધ ધર્મત્વ શક્તિ પણ છે અને અનંત ધર્મત્વ શક્તિ પણ છે. 47 શક્તિ સંખ્યાથી જોઈએ તો કેવી છે? અનંત છે. અને એમાં પરસ્પર કોણ હોઈ શકે? વિરુદ્ધ. જેમ પદાર્થમાં દ્રવ્ય અપેક્ષા એ નિત્ય, પર્યાય અપેક્ષા એ અનિત્ય, દ્રવ્ય સ્વભાવથી શુદ્ધ, પર્યાયથી અશુદ્ધતા, તો બકાર છે કે ને? તો પર્યાય બે પ્રકાર લીધા. સંખ્યાથી જોઈએ તો કેમ છે? અનંત. અને છતાં બે કેવા હોઈ શકે? વિરુદ્ધ પણ હોઈ શકે છે. અને એ રીતે એ સમયસારમાં બીજા શ્લોકની અંદર જયચંદજી એ બહુ જ ખુલાસા કર્યા કે વસ્તુને અનંત ધર્મ વાળો કીધો તો આત્મામાં અનંત ધર્મો ક્યાં ક્યાં, તેના વિસ્તારમાં પછી સામાન્ય ગુણ લીધા, વિશેષ ગુણ લીધા, સમય સમય વર્તી પર્યાય લીધી અને આવા ધર્મો લીધા. એક અનેક, નિત્ય અનિત્ય, શુદ્ધ અશુદ્ધ, આ બધાનો પિંડ, આ એનું નામ અનેકાન સ્વરૂપ આત્મા કહેવાય. અને એનું વર્ણન સનાતન જૈન દર્શનમાં જ હોય છે, બીજે ક્યાંય હોતું નથી. એટલે ક્યારેય પણ કમ્પેરિઝન ન કરવી બીજાની, એમાં તમારા જેવું બીજામાં, બીજા જેવું તમારામાં. અને એને એ અનેકાંતને અને એને કહેનાર સ્યાદવાદને જેમ છે તેમ સમજવું જોઈએ. એનો વિસ્તાર છે પછી આગળ આવશે.
सहजानंदी सुरसरूपी अविनाशी हूँ आत्मस्वरूप सहजानंदी सुरसरूपी अविनाशी हूँ।